હેલો, કઈ
હા,
કેવું છે?
ના ના, હા, ખાલી આ રેકોર્ડ કરીએ છીએ. હા
હા જી. પૂજ્ય ગુરુદેવશ્રીને શ્રુતની લબ્ધિ હોવાથી હંમેશા જ્ઞાનની પ્રધાનતાથી ગુરુદેવશ્રી વાત કરતા હતા, અને જ્ઞાન અને વૈરાગ્ય શક્તિ બંને સાથે જ હોય છે. એટલે ઘણા લોકો જ્ઞાન પ્રધાન દ્રષ્ટિને જુએ છે, ઘણા લોકો વૈરાગ્ય પ્રધાન દ્રષ્ટિ જુએ, પરંતુ મુખ્યતા તો દ્રષ્ટિનો જ વિષય છે. જે ક્રમબદ્ધ પર્યાયમાં પણ મુખ્યતાથી દ્રષ્ટિનો વિષય બતાવ્યો અને બેનશ્રીએ જવાબ આપ્યો કે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કર અને પર્યાય છે તેની કરતા બુદ્ધિ છોડી દે. આજે તેના વિશે આપણે થોડું સ્વાધ્યાય કરશું કે ક્રમબદ્ધ પર્યાય ખરેખર તો કોઈ પણ એક દ્રવ્યના એક ગુણની પર્યાય નથી. સામાન્ય રીતે લોકોને એ ખ્યાલ નથી હોતો કે ક્રમબદ્ધ પર્યાય એક સમયની એક ગુણની પર્યાયનું નામ ન હોવાથી. તો એ શું છે? તો ક્રમબદ્ધ પર્યાય એક પારમેશ્વરી વિશ્વની વ્યવસ્થા છે. છય દ્રવ્યોનું એક સાથે એક જ ક્ષેત્રમાં કેવી રીતે પરિણમન ચાલે છે કોઈ કોઈનો કરતા નથી, અને પ્રત્યેક પર્યાય પોતપોતાનું કેવી રીતે કાર્ય કરે છે એ પારમેશ્વરી વિશ્વની વ્યવસ્થાનું પારમેશ્વરી જ્ઞાન જે સર્વજ્ઞ ભગવાનને છે તેને અહીંયા ક્રમબદ્ધ પર્યાય કહેવાય છે. ગુરુદેવશ્રી ફરમાવે છે કે તેના વિશ્વાસથી સર્વજ્ઞની શ્રદ્ધા થઈ જાય છે અને ગૃહિત મિથ્યાત્વ છૂટે છે. આ વિષય બહુ ચર્ચાયેલો છે. ક્રમબદ્ધના જે બે પ્રકાર છે, એક આગમ પદ્ધતિ અને એક અધ્યાત્મ પદ્ધતિ. આગમ પદ્ધતિની જે વાત છે તે સ્વદ્રવ્ય અને પરદ્રવ્યના નિમિત્ત નૈમિત્તિક સંબંધમાં કેવી રીતે નિયત પરિણમન હોય છે તેની મુખ્યતા કાર્તિકેય અનુપ્રેક્ષાની આધારથી પૂજ્ય ગુરુદેવશ્રીએ અનેકવાર સમજાવ્યું. આજે થોડો એવો ભાવ હતો કે અધ્યાત્મની ક્રમબદ્ધ પર્યાય જે મહાન કુંદકુંદ આચાર્ય દેવે સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં 308 થી 311 ગાથામાં જે લીધી છે એના વિશે થોડી માહિતી બહુ પોપ્યુલર નથી. ક્રમબદ્ધ પર્યાયમાં તો જે દ્રવ્યનું, જે ક્ષેત્રનું, જે કાળનું એ જે વાત આવે છે એ મુખ્યતાથી એની ચર્ચા ચાલે છે. તેથી આજે આપણે જોશું કે 308 થી 311 ગાથામાં સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં જ્યારે દ્રવ્ય મોક્ષ રૂપે પણ પરિણમી જાય છે, મોક્ષ અધિકાર પછીનો અધિકાર છે, અને મોક્ષ રૂપે પરિણમેલો આત્મા અર્થાત તો સિદ્ધ પર્યાય અથવા તો અરિયંત પર્યાય તે સર્વ વિશુદ્ધ જ્ઞાન એટલે પોતાના જ્ઞાનમાં પોતાની આત્મ અનુભૂતિ અથવા તો પોતાના આત્માને કઈ રીતે જુએ છે તેનું બહુ જ સુંદર વર્ણન અહીંયા આચાર્ય દેવે કર્યું. અને એનું હેડિંગ ગાથા શરૂ કરતા પહેલા જ આચાર્ય દેવે કહ્યું કે હવે આત્માનું અકર્તાપણું દ્રષ્ટાંતપૂર્વક કહે છે. દ્રષ્ટિનો વિષય લેવાનો હતો તો દ્રષ્ટિનો વિષય છે એ અકર્તા છે. દ્રષ્ટિ એટલે મુખ્યતાથી શ્રદ્ધા પ્રતીતિ, અને શ્રદ્ધા અને પ્રતીતિ એકાંત હોવાથી એ માત્ર અકર્તા સ્વભાવને જ ગ્રહણ કરે છે. તેથી આ ક્રમબદ્ધ પર્યાયની આગમ પદ્ધતિની વાત પછી કરશું. પહેલા આપણે અહીંયા અધ્યાત્મ પદ્ધતિમાં કેવી રીતે આચાર્ય દેવે બહુ જ સુંદરતાથી વાત લીધી છે તેમાં પહેલી ગાથામાં કહે છે, એક ગાથા હું બોલીશ, બાકી પછી આપ જોઈ લેજો અંદરમાં. જે દ્રવ્ય ઉપજે જે ગુણોથી તેથી જાણ અનન્યતે જમ જગતમાં કટકાદી પર્યા યોથી કનક અનન્ય છે જીવ જીવના પરિણામ જે દર્શાવ્યા સૂત્રો મહી તે જીવ અગર અજીવ જાણ અનન્ય તે પરિણામથી. અહીં કહે છે કે જીવના પરિણામ અને અજીવના પરિણામ તે જીવ અને અજીવ સાથે અનન્ય છે એટલે એકમેક છે. અહીં અધ્યાત્મના ક્રમ જ્ઞાનમાં કેવી રીતે શુદ્ધોપયોગ પરિણત આત્મા પોતે પોતાને જુએ છે અને કેવી રીતે સર્વથા અકર્તા થાય છે તે અહીંયા બતાવી અને ધ્રુવ સ્વભાવની મહિમા કરે છે કે જેમ સોનામાંથી સોનાની જ પર્યાય થાય તેમ આત્મા પોતાની જ પર્યાયો સાથે અનન્ય રહે છે અને પરના પરિણામનો ક્યારે બી કરતા ભોગતા થતો નથી. અહીં બે શબ્દ આવે છે, એક છે ક્રમબદ્ધ અને એક છે ક્રમ નિયમિત. ક્રમબદ્ધ મૂળ ગાથામાં હોવાથી ત્યાં કહ્યું છે કે ક્રમબદ્ધ એટલે સામાન્ય અપેક્ષાએ જે જીવો એનો અર્થ કરે છે કે પર્યાય એક પછી એક થાય છે, તો ખરેખર એવો એનો અર્થ નથી. ક્રમબદ્ધમાં બદ્ધતા બતાવે છે કે જેમ જીવના પરિણામ જીવ સાથે બંધાયેલા છે, અજીવના પરિણામ અજીવ સાથે બંધાયેલા છે. એટલે એક દ્રવ્યમાં દ્રવ્ય અને પર્યાય બદ્ધ છે એટલે બંધાયેલા છે, મતલબ એકબીજા સાથે એકબીજાનું કારણ કાર્ય કરે, પરંતુ પર ચતુષ્ટયમાં અજીવના અથવા તો બીજા કોઈ દ્રવ્યનું કારણ અથવા કાર્ય ન કરી શકે. ક્રમબદ્ધ એ મુખ્ય શબ્દ હોવાથી તેમાં જીવના પરિણામનો કર્તા ભોગતા એકત્વ મમત્વ જીવ પોતાના જ પરિણામ સાથે કરી શકે, પરંતુ પરના એટલે કે છ દ્રવ્યમાંથી બીજા કોઈ બી દ્રવ્યના પરિણામને ન કરી શકે. પરંતુ અમૃતચંદ્ર આચાર્ય દેવે ટીકાની અંદરમાં એક બહુ સુંદર શબ્દ લીધો, ક્રમ નિયમિત. તો ક્રમ નિયમિત ઉપર અત્યંત ખુલાસો થયો, કારણ કે જે પ્રમાણનો વિષય છે તે વ્યવહાર છે. જીવને અનાદિનો વ્યવહારનો પક્ષ હોવાથી દ્રવ્ય પોતાનું કાર્ય કરે છે, પર દ્રવ્યનું નથી કરતું એવું સામાન્ય બધા માને છે. પરંતુ એક પર્યાય પોતાના સમયે આવે અને નિયમિત રૂપથી નિયત રૂપથી પોતાના કાળે પ્રગટ થાય, અને જે પર્યાય આવવાની હોય તે પર્યાય તે જ સમયે આવે તે ક્રમ નિયમિતમાં તે સાબિત કરે છે. સૂક્ષ્મતાથી ગુરુદેવશ્રી આ ક્રમ નિયમિત ઉપર એમ પણ એક વખત તો લીધું છે કે જે દ્રવ્ય છે તે જીવ છે, કારણ કે જીવ પરિણામ જીવ કરે, અજીવના પરિણામ અજીવ કરે. તો અજીવ એટલે જેમાં જીવ નથી, તો પર્યાય માત્ર પણ પર્યાય માત્રને પણ ઘણી જગ્યાએ અજીવ કીધો, અર્થાત એમાં જીવ નથી. જીવ નથી એટલે કે જીવનું જે લક્ષણ છે પરમ પારિણામિક ભાવ, નિત્ય અભેદ અનંત ગુણાત્મક, અને પર્યાયના લક્ષણો અનિત્ય છે, તેમાં ગુણો નથી અને તેમાં પરમ પારિણામિક ભાવ નથી. એટલે દ્રવ્ય પર્યાયને પણ કરતું નથી, પર્યાય પોતે પોતાના ષટકારકથી સ્વતંત્રતાથી પરિણમે છે. એવું જ્યારે ક્રમ નિયમિતમાં જાણવામાં આવે ત્યારે ધ્રુવ સ્વભાવ અપરિણામી અકર્તા છે તેના પર દ્રષ્ટિ જવાથી દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટ થાય છે. આ રીતે જે પર્યાયના લક્ષણો છે તેને જાણવાથી અપરિણામી સ્વભાવની પ્રાપ્તિ થાય છે. પર્યાય માત્ર શુદ્ધ હોય કે અશુદ્ધ હોય, અનિત્ય છે, ઉત્પાદ વ્યયવાળી છે, ક્રમવર્તી છે, વ્યતિરેકી છે અને કથનચિત ભિન્ન ભિન્ન છે. આવા પર્યાયના પાંચ લક્ષણો પંચાધ્યાયીકારે આપ્યા છે. અને પરમાર્થ જીવ તો ધ્રુવ અને અપરિણામી છે અને તે નિત્ય પોતા રૂપે જ રહે છે. અપરિણામીનું પણ એક પરિણામી સ્વરૂપ બતાવે છે કે પરિણામ એટલે બદલી જવું એ માત્ર પરિણામ નથી, પરંતુ ધ્રુવ સ્વભાવનું હંમેશા ધ્રુવ રૂપે રહેવું એને પણ એક અપેક્ષાએ પરિણામ કીધા છે કે ધ્રુવ 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 અનાદિ અનંત ધ્રુવ જે છે એ ધ્રુવ જ રહે છે. તો એને ધ્રુવનો પ્રવાહ કીધો છે અને આ ધ્રુવનો પ્રવાહ છે તે અનાદિ અનંત અકર્તા અને અપરિણામી રહે છે. અને એ જ શ્રદ્ધાનો શ્રદ્ધે છે, જ્ઞાનનું જ્ઞેય છે અને ચારિત્રનું રમણ કરવા માટેનું એક જ સ્થાન છે. આ રીતે ક્રમ નિયમિતતાને પ્રવચન સાર 99 ગાથામાં મોતીના ઝૂલતા હારના દ્રષ્ટાંતથી બતાવેલું છે. જેમ હાર, હાર એટલે શું? તો હાર એટલે એમાં એક ધાગા અથવા દોરો હોય છે જે કન્ટિન્યુએશન ગોળ હોય છે જેનો કોઈ એન્ડ નથી, અને તેમાં અનેક મોતીઓ એક એક ગાંઠ સાથે બાંધેલા છે. જેમાં મોતી સરખી જાય છે એવી માળા નહીં લેવાની, ગાંઠ સાથે એક એક બાંધેલું મોતી હોય છે જેને ચિદ વિવર્તનની ગ્રંથિઓ કહેવાય છે. આ મોતી પર્યાય રૂપે પોતાના નિયત સમયે હારના દોરાની સાથે કાળ લબ્ધિ આવતા તે પ્રગટ થાય છે. તે ક્રમવર્તી છે. દોરો છે આખો, તે ધ્રુવ છે, તે પલટતો નથી. આખી માળાનો દોરો ધ્રુવ ત્રિકાળીને બતાવે છે, અને એક એક મણકા સાથેનો જે દોરો છે જે ગાંઠ સાથે ચાલે છે તે પર્યાયનો ધ્રુવ છે, અને તે પર્યાયના ધ્રુવને બતાવે છે. આ પ્રમાણે પ્રત્યેક મોતી દોરા સાથે ક્રમબદ્ધ છે, અને એક એક મોતીની અપેક્ષાએ આગળ પાછળના મોતીની અપેક્ષાથી તે ક્રમ નિયમિત છે. આ રીતે ક્રમબદ્ધ અને ક્રમ નિયમિત જય દ્રવ્યની અનંતી પર્યાયો જે ભવિષ્યની પણ નિયત છે, ફિક્સ છે, તેને કોઈ પણ ક્યારે બી ફેરવી શકતા નથી. અનેક લોકો અત્યારે પણ એવા ભ્રમમાં હોય છે કે એ ક્રમબદ્ધ તો છે પરંતુ પોતાના પુરુષાર્થથી એને ફેરવી શકાય છે, તો એનો નિષેધ આ ગાથાઓમાં આચાર્ય દેવે કહ્યો કે પ્રમાણ જ્ઞાનથી જોવામાં આવે તો દ્રવ્ય પર્યાય સ્વરૂપ આત્મદ્રવ્યમાં નિયતપણું છે, અને ક્રમ નિયમિતમાં તેમાંથી જ નયનો વિષય કાઢ્યો કે જે પર્યાયનો પ્રવાહ છે તે એક બીજી પર્યાયો સાથે નિયમિત રૂપથી જોડાયેલ છે, જેમાં પ્રત્યેક પર્યાય પોતાના સ્વયં ષટકારોથી સ્વતંત્ર કાળ લબ્ધિ આવતા પ્રગટ થઈ જાય છે. આમ જાણીને દ્રવ્ય સ્વભાવ જે પારિણામિક છે તે પર્યાય પોતે પણ પરિપૂર્ણ કરતા છે. પર્યાયનો કરતા દ્રવ્ય નથી, અને દ્રવ્યનો કરતા અનાદિ અનંત પોતે પોતાનો કરતા હોવાથી અપરિણામી અપરિણામી જ રહે છે, અને પર્યાય પર્યાય રૂપે પ્રવાહ રૂપે એક પછી એક જે શક્તિમાં અનંત શક્તિઓ રૂપે પડી છે તે એક એક સમયે પ્રગટ થઈ પોતાની યોગ્યતાને દર્શાવી અને પોતે પારિણામિક ભાવમાં પાછી સમાઈ જાય છે, વ્યય થાય છે. આ પ્રમાણે જે ક્રમબદ્ધતા અને ક્રમ નિયમિતતામાં બદ્ધતામાં દ્રવ્ય પર્યાય સ્વરૂપ પ્રમાણ જ્ઞાન લેવું, અને ક્રમ નિયમિતતામાં એ જ પ્રમાણમાંથી પર્યાયનો જે પ્રવાહ છે એ ક્રમ નિયમિતતામાં લેવાથી બંનેનો અકર્તા સ્વભાવ, ત્રિકાળી દ્રવ્ય તો કર્તા કારયતા અનુમંતા છે જ નહીં, પરંતુ એક એક સમયની જે પર્યાય છે તેને પણ કોઈ પણ બંધન નથી, પોતાના સમયે પોતાના ષટકારકથી પ્રગટે છે. આ રીતે સામાન્ય અપેક્ષાએ સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં સિદ્ધ ભગવાન પણ જ્યારે મોક્ષ તત્વ રૂપે પરિણમે છે અને મોક્ષનો સ્વાંગ પણ નીકળી જાય છે, કારણ કે નવે તત્વ સ્વાંગ રૂપ છે, અને માત્ર એક સર્વ વિશુદ્ધ જ્ઞાન પ્રગટ થાય છે જેમાં સ્વાનુભૂતિ દર્શન એક વ્યવહારથી અને એક નિશ્ચયથી. વ્યવહારથી સ્વાનુભૂતિનું દર્શન કેવી રીતે કરવું, અર્થાત તો આત્માનો અનુભવ કેવી રીતે કરવો, એ દર્શન એટલે વિધિ બતાવે છે. અને નિશ્ચયથી સ્વાનુભૂતિ દર્શન એટલે કે જ્યારે જીવને સ્વાનુભૂતિ થાય છે ત્યારે કેવા આત્માને જુએ છે, કેવું એને અંદરમાં દર્શન થાય છે, એને શું અંદરમાં દેખાય છે, તો એનું અત્યંત અદ્ભુત સ્વરૂપ જીનાગમમાં આપેલું છે. તેથી સ્વાનુભૂતિ દર્શનમાં પોતાનો અપરિણામી જ્ઞાયક સ્વભાવ, પોતાના પરિણામ અતિન્દ્રિય આનંદ ઉત્પન્ન થાય છે, તે સર્વનું જ્ઞાન એક સમયે હોવા છતાં પણ શુદ્ધ લયનો એટલે કે જે દ્રષ્ટિનો વિષય છે એ ક્યારે બી છૂટતો નથી, અને એમને વિકલ્પ વગર નિર્વિકલ્પતામાં જ આ પ્રમાણે દ્રષ્ટિ દ્રષ્ટિનું કામ કરે છે, સ્વતંત્ર છે પોતાના ષટકારકથી. જ્ઞાન સમ્યક જ્ઞાન હોવાથી, સ્વપર પ્રકાશક હોવાથી, ભાવશ્રુત જ્ઞાન હો કે કેવળ જ્ઞાન હો, તે પોતે પોતાથી પરિણમે છે, અને તે સમયે શુદ્ધોપયોગરૂપ ચારિત્ર પોતાથી પરિણમે છે. અનંત ગુણો ક્રમબદ્ધ અને ક્રમ નિયમિત પોતાની એક એક પર્યાયથી અનાદિ અનંત 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 કાળ સુધી પરની અપેક્ષા વગર, કર્મની તો કોઈ વાત જ નથી અહીંયા, પરંતુ દ્રવ્યને પર્યાયની અપેક્ષા નથી અને પર્યાયને દ્રવ્યની અપેક્ષા નથી, એવી રીતે બંને પોતપોતાની રીતે રહેલા છે, જેમાં દ્રષ્ટિના વિષયની પ્રાપ્તિ થતાં એક ક્રમબદ્ધનો સાચો વિશ્વાસ આવે છે અને જીવને અકર્તા સ્વભાવની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે આ વાત સ્વાનુભૂતિ દર્શનમાંથી પણ થોડી લીધી અને આપણે સમયસારમાંથી પણ થોડી લીધી. હવે જે સામાન્ય ક્રમબદ્ધની વાત આવે છે તેમાં આગમ પદ્ધતિમાં કાર્તિકેય અનુપ્રેક્ષામાં જે વાત આવી છે એનું ગુરુદેવશ્રીએ બહુ ચર્ચા કરી છે, કારણ કે હજુ તો જીવ આગમ અપેક્ષાથી બી માનવા માટે તૈયાર નથી. ઉદયોને પોતાની રીતે ફેરવી શકાય એવી અંધશ્રદ્ધા ચાલી રહી છે, તો તેમાં જે દ્રવ્યનું જે ક્ષેત્રમાં જે કાળે જે ભાવથી જે નિમિત્તની હાજરીથી જેમ થવાનું હોય તે જ ક્ષેત્રમાં તે જ કાળે તે જ ભાવથી અને તે જ નિમિત્તની હાજરીમાં થાય છે. અહીં પ્રત્યેક કાર્ય સ્વચતુષ્ટયમાં રહીને પોતાની જન્મ ક્ષણે પ્રગટ થાય છે અને તેવી શ્રદ્ધા થતાં પરમાં ફેરફાર કરવાની બુદ્ધિ વિરમે છે, પરમાં ફેરફાર કરવાની ઈચ્છા જ થતી નથી અને અકર્તા જ્ઞાયક ભાવ તરફ દ્રષ્ટિ જતા તેને ખૂબ શાંતિ પ્રગટે છે. આવા તત્વ નિર્ણય પૂર્વકનો ક્રમબદ્ધનો વિશ્વાસ છે. ક્રમબદ્ધમાં પાંચ સમવાય પૂર્વક કાર્ય થાય છે એનું સુંદર વર્ણન મોક્ષમાર્ગ પ્રકાશકમાં પંડિત સાહેબે કર્યું છે કે સ્વભાવ, પુરુષાર્થ, કાળલબ્ધિ, હોનહાર અને નિમિત્ત એવા પાંચ સમવાયનું વર્ણન આવે છે. અને નિમિત્ત તો પર વસ્તુ છે જેને પ્રાપ્ત કરવા માટે કોઈ પ્રયત્ન કરવાનો નથી, એ પોતે જ આવીને પોતે ત્યાં ઊભું રહી જાય છે. અહીં એક વસ્તુનો થોડું ધ્યાન રાખીએ કે જે સ્વભાવ છે એ ક્રમબદ્ધ પર્યાયમાં ધ્રુવ સ્વભાવ નથી લેવાનો, કારણ કે ક્રમબદ્ધ પર્યાયમાં કાર્ય બતાવવું છે, એક કાર્ય પ્રગટ થાય છે, નવું કાર્ય, સમ્યક દર્શનનું હોય, સમ્યક જ્ઞાનનું હોય, કેવલ જ્ઞાનનું હોય, કાર્ય હંમેશા પર્યાયમાં પ્રગટ થાય. એટલે મુમુક્ષુઓને આ થોડીક ગંભીરતાનો ખ્યાલ ન હોય તો ધ્યાન રાખે કે ક્રમબદ્ધ પર્યાયમાં ભૂતગલની ક્રમબદ્ધ લ્યો, કર્મની લ્યો કે જીવની લ્યો, તો તેનો વર્તમાન જે પર્યાય સ્વભાવ છે તેની યોગ્યતા સ્વભાવમાં લેવાની છે, કારણ કે કાર્ય પર્યાયમાં થાય છે. અને પુરુષાર્થમાં વીર્ય ગુણની પર્યાય જે ભૂતગલમાં બી વીર્ય ગુણ છે અને જીવમાં પણ છે, તો વર્તમાનનો એક સમયની પર્યાયનો પર્યાય સ્વભાવ, તેમાં વીર્ય ગુણની પર્યાયનો પુરુષાર્થ, કાળ લબ્ધિ અને હોનહાર તો સ્વયં પ્રગટે છે, કારણ કે કાળ લબ્ધિને લાવવાની નથી હોતી, તે પારિણામિક ભાવમાં એક એક પર્યાય સાથે તેની ઉપર કાળનું સ્ટેમ્પિંગ છે, એટલે કે કઈ પર્યાય કેટલા વખત પછી કોને ક્યારે પ્રગટશે એ પર્યાય ઉપર કાળલબ્ધિ લખેલી છે. અને એ પર્યાયનું નામ જ હોનહાર છે. હોનહાર એટલે થવા યોગ્ય કાર્ય, એટલે કાળલબ્ધિ અને હોનહારમાં તો જીવે કંઈ પુરુષાર્થ કરવાનો નથી. નિમિત્ત તો આપણા ઉપાદાનથી સ્વયં હાજર થાય છે, તેથી કરવાનું કાર્ય શું રહ્યું કે પોતાના સ્વભાવ તરફ દ્રષ્ટિ કરે, દ્રષ્ટિ ત્રિકાળી સ્વભાવ પર કરવાની છે અને કાર્ય વર્તમાન એક સમયની પર્યાયમાં થશે. દ્રષ્ટિનો વિષય તો દ્રષ્ટિનો વિષય જ રહે છે અને આ તરફ પુરુષાર્થ થતાં ક્રમબદ્ધમાં જે કાર્ય થવાનું છે તે કાર્ય પોતાની મેળે ત્યાં પ્રગટ થઈ જાય છે. આવી સુંદર વાત હારના દ્રષ્ટાંતથી બીજા અનેક અનેક પ્રકારના દ્રષ્ટાંતથી ચારેય અનુયોગમાં પૂર્વમાં કેવી રીતે સર્વજ્ઞ ભગવાનને જ્ઞાન થયું હતું એવી રીતે અનેક અનેક ઉદાહરણો આપીને દ્વારકા નગરી કેવી રીતે જલી ગઈ વગેરે વગેરે ક્રમબદ્ધના ચારે ચાર અનુયોગમાં ઉદાહરણ આવે છે. એમાં સૂક્ષ્મથી સૂક્ષ્મ તો સમયસારની ગાથાઓમાં દ્રવ્ય અને પર્યાય વચ્ચે જે ક્રમબદ્ધ બતાવી તેમાં ક્રમબદ્ધતા અને ક્રમ નિયમિતતા એ બેને જાણવાથી અત્યંત આનંદ આવી અને અકર્તા સ્વભાવનું ભાન થાય છે. અહીં કોઈને પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકે છે.
એક પ્રશ્ન છે કે તમે પર્યાયમાં પારિણામિક ભાવ નથી એમ બતાવેલું કે મારી સમજણ ફેર થયો છે?
એટલે જે પરમ પારિણામિક ભાવ દ્રવ્યનું લક્ષણ છે, પરમ પારિણામિક ભાવ જે અનંત ગુણનો અભેદ છે, જ્યારે પર્યાયમાં પરમ પારિણામિક ભાવ નથી, પર્યાયમાં અનંત ગુણો નથી અને પર્યાય નિત્ય નથી, એટલા માટે પર્યાયને અજીવ કીધું. અજીવ એટલે પૂતગલ નહીં લેવાનું, જે જીવ નથી એને અજીવ કીધું. અજીવના બે અર્થ હોય છે, અજીવ પાંચ દ્રવ્ય બી છે, પરંતુ અહીંયા તો જીવ તો માત્ર એક જ્ઞાયક ભાવ જ જીવ છે, બાકી બધું જ અજીવ છે એવું પણ આગમને શાસ્ત્રમાં આવે છે.
બરાબર.
કેટલો સમય છે?
જ્યારે પર્યાય પોતાનું વેદન કરે છે ત્યારે એ પર્યાયને અજીવ કહેવાય કે નહીં?
આમાં એવું છે કે પર્યાયને જો અજીવ કહેશે તો એ પર્યાય એ અપેક્ષાએ તો અજીવ જ રહેશે, કારણ કે વેદન કરશે તો બી એનો સમય તો એક જ સમયનો છે. પરંતુ અપેક્ષા બદલાવો કે જ્યારે વેદન ક્યારે થાય કે એ પર્યાય પોતાને પર્યાય નથી સમજતી, પર્યાય પોતાને ધ્રુવ સમજે છે, અને પર્યાય એક સમય માટે અનિત્ય ભલે હોય છતાં પણ તે અનિત્ય સ્થિરતા રાખે છે, તો વેદન કરે છે. અને વેદનની મુખ્યતા લ્યો તો જે મલિંગરણના 20મા બોલમાં કીધું કે હું તો એ વેદન માત્ર પર્યાય છે એટલો જ આત્મા છે, તો અપેક્ષા બદલાય તો ત્યાં પર્યાયને તમે જીવ કહી શકો, કારણ કે ત્યાં એ વેદન કરે છે. આ તો બધી અપેક્ષાની વાત છે. જૈન ધર્મમાં તમારે કઈ મુખ્યતા કરવી છે? ધ્રુવ સ્વભાવની મુખ્યતા કરવી હોય અને પર્યાય માત્રથી દ્રષ્ટિ હટાવવી હોય એ અપેક્ષાએ એ પર્યાયની ઉપર લક્ષ્ય કાઢે, કારણ કે અનાદિથી જીવને વ્યવહારનો પક્ષ છે. અનુભવના સમયે વેદન તો પર્યાયમાં જ થાય છે, અને ખરેખર તો વેદન પર્યાયનું થાય છે. તો બેનશ્રીએ ફરમાવ્યું આ બોલમાં કે વેદન પર્યાયનું થાય છે છતાં પણ પર્યાય એકલી પડી નથી જતી, તો આત્માનું વેદન છે, આત્મા અનુભૂતિ છે એમ કહેવામાં આવે છે. તો એ બધો વ્યવહાર છે, કારણ કે પ્રમાણ જ્ઞાન જ વ્યવહાર કહેવાય. જ્યાં દ્રવ્ય અને પર્યાયની સાથે વાત આવે તો એને વ્યવહાર કહેવાય. અનેક પ્રકારના વ્યવહાર હોય છે. સદ્ભુત વ્યવહાર છે એ તો કામનો છે, અને અસદ્ભુત વ્યવહાર છે એ તો સર્વથા અભૂતાર્થ છે. કેટલો સમય બાકી છે?
હજી તો આપણે 17-18 મિનિટ.
હા, તો આપણે આગળ લઈએ.
જરૂર.
હા, દ્રષ્ટિના વિષયમાં થોડી સ્પષ્ટતા લોકોને જોતી હોય છે, અને દ્રષ્ટિના વિષયમાં આપણે ઘણી વખત વિચાર કરીએ છીએ કે આપણે ધ્યાન કરવા બેસીએ છીએ. આ લોકોનો સામાન્ય પ્રશ્ન હોય છે કે ધ્યાન કરવા બેસીએ છીએ તો આપણું ધ્યાન લાગતું નથી, અને ધ્યાન ન લાગવાનું કારણ જીવ એમ સમજે છે કે આપણો દ્રષ્ટિનો વિષય એકદમ સ્પષ્ટ નથી. પરંતુ સ્વાનુભૂતિ દર્શનમાં મુખ્યતા આવી છે કે ધ્યાન કરતા પહેલા જ્યાં સુધી પર દ્રવ્યમાં એટલે કે પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં અથવા તો રાગ દ્વેષમાં અથવા તો પરિગ્રહ આદિમાં ક્યાંય પણ કોઈ પણ જગાએ જીવનું જ્યારે લક્ષ્ય હોય છે, અહીંયા લક્ષ્ય એટલે રુચિ લેવાની, રાગ જ્યારે રાગ પ્રવર્તતો હોય છે ત્યારે જીવને ધ્યાન નથી લાગતું. અને ધ્યાન એટલે નિર્વિકલ્પ ધ્યાન તો અનુભવના સમયે જ હોય છે, પરંતુ સામાન્ય જીવો જેને ધ્યાન કહે છે એ સૂક્ષ્મ મનન અને ચિંતનને ધ્યાન કહેવાય, જે વ્યવહાર ધ્યાન છે, ખરેખર ધ્યાન નથી. છતાં પણ જ્યાં સુધી પર વસ્તુમાંથી મને સુખ મળે છે અને પર વસ્તુ મળે તો જ મારું સારું થાય, આગળ વધતા એમ બી વિચારે કે સમ્યક દર્શન પ્રાપ્તિ થાય તો જ મને સુખ મળશે, એવું જ્યારે વિચારે છે ત્યારે સમ્યક દર્શનના વિષય એટલે કે ધ્રુવની મહત્તા તૂટી જાય છે. અને એક એક સમયની પર્યાય, જેમ કે સમ્યક દર્શનની પર્યાય છે કે વૈરાગ્ય છે કે મુનિ દશા છે કે એવી પર્યાય ઉપર લક્ષ્ય વળ્યું જાય છે. એટલે આટલા આટલા વર્ષોનું વાંચીને સમજીને ઘણી ઘણી મહેનત કરવા છતાં પણ અંતે તો જીવનું લક્ષ્ય પર્યાય પર જ આવી જાય છે. અને જેટલા જેટલા જ્ઞાનીઓ થયા બધા એક જ વાત કરી કે પર્યાય ક્ષણભંગુર હોવાથી મોક્ષની પર્યાય હોવા છતાં પણ એ બી લક્ષ્ય કરવા યોગ્ય નથી. તેથી પોતાના સ્વભાવનું ધ્યાન કરે તો જ એને અંદરમાં અતિન્દ્રિય આનંદ પ્રગટ થશે. પ્રગટ ભલે પર્યાયમાં થાય, પરંતુ તે સમયે પ્રગટ થાય છે ત્યારે પર્યાય પર્યાય નથી રહેતી, પર્યાય આત્મા થઈ જાય છે. કારણ કે અનુભવ આત્માનો હોય છે, ત્યાં દ્રવ્ય ગુણ પર્યાય કોઈ જુદા જુદા નથી રહેતા. એટલે એ જે આત્મ અનુભૂતિ છે, જે સ્વાનુભૂતિ છે, તે આખો પ્રમાણનો નિર્વિકલ્પ પ્રમાણનો વિષય છે, કોઈ પણ વિકલ્પ નથી. પરંતુ જેવું વસ્તુનું સ્વરૂપ આગમથી જાણેલું, અનુમાનથી પછી એને દ્રઢ કર્યું, પછી તર્કથી અનેક વાર વિચાર્યું, અને એવો જે સ્પષ્ટ આત્મ સ્વભાવ જે ઉત્પાદવી ધ્રુવયુક્તમ છે, દર્શન જ્ઞાનમય છે, ક્રમવર્તી અક્રમવર્તી અનંત ગુણાત્મક છે, સ્વપર પ્રકાશક છે, અને જે ટંકોત્કીર્ણ એક નાયક ભાવ છે, એ જેવો પોતે વિકલ્પમાં લીધો હતો તેવો જ બરાબર અનુભવના સમયે નિર્વિકલ્પ દશામાં કોઈ પણ પ્રકારના ભેદ વગર અભેદ એને જણાઈ જાય છે. ઘણી વખત પ્રશ્ન ખૂબ આવે છે કે અંદરમાં દ્રવ્ય ગુણ પર્યાયને જાણે તો ભેદ પડી જાય, પરંતુ ભેદનું કારણ રાગ છે, અને રાગ છે એટલે કે પર વસ્તુ તરફ લક્ષ જાય ત્યારે જ રાગ ઉત્પન્ન થાય છે. જે સમયે જ્ઞાન એટલે કે જ્ઞાન ચેતના કર્મધારા એટલે કર્મ ચેતનાને સર્વથા છોડે છે, એટલે બિલકુલ લક્ષ બહારમાં જતું નથી, ત્યારે માત્ર જ્ઞાન 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 એક જ જ્ઞાનનું પરિણમન થવાથી તે જ્ઞાનની અંદરમાં એટલે કે જ્ઞપ્તિ, જે સત અહેતુક નિરપેક્ષ જ્ઞપ્તિ અનાદિ અનંત સર્વ જીવોને છે, તેમાં જ્ઞાયકની રચના અનંત કાળથી થઈ રહી છે. આ જ્ઞાયકની રચના જે જ્ઞાનની પર્યાય પોતાના ષટકારકથી કરે છે, તો એ રચના સ્વયં થતી હોવાથી વીર્ય ગુણના સ્વભાવથી તે પર્યાયને ખરેખર તો અપરિણામી દ્રવ્યનું લક્ષ્ય હોવા છતાં અપરિણામી દ્રવ્યની કોઈ અપેક્ષા નથી. કારણ કે દ્રવ્ય તેમાં કાંઈ પણ યોગદાન આપતું નથી, પર્યાય સ્વયંસિદ્ધ પોતે અનાદિ અનંત જણાતો એવો અનાદિ અનંત ધ્યેય સ્વરૂપ પોતાનામાં જ્ઞેય બનાવીને પોતે એને અનુભવે છે. અને જ્યારે સ્વપ્રકાશનમાં જાણનારું જે આબાલ ગોપાલ સર્વને જણાઈ રહ્યો છે એને જ્યારે જાણી લે છે ત્યારે એ ખરો પુરુષાર્થ છે, અને તે સમયે નિર્વિકલ્પ ધ્યાન પ્રગટ થાય છે. એટલે ધ્યાન પ્રગટ કરવા માટે પોતે પોતાની જ અંદરમાં પોતા માટે જ પોતાનાથી જ સર્વ કારકો પોતા પર લગાડીને પ્રયત્ન કરવાથી પર્યાયમાં જણાઈ રહેલો જ્ઞાયક પોતે જાણી લે છે, અને તે સમયે હું ધ્રુવ છું એવી શ્રદ્ધા ચાલે છે. શ્રદ્ધા સમ્યક એકાંતપૂર્વક હોય છે, અને તે જ સમયે પ્રગટ થતું સમ્યક જ્ઞાન અનેકાંતપૂર્વક હોય છે. એકાંતમાં માત્ર એકની શ્રદ્ધા છે, બીજું કાંઈ એને ગ્રહણ જ નથી થતું. એટલે શ્રદ્ધાના વિષયમાં તો પર્યાય અવસ્તુ છે, પર્યાય છે જ નહીં, જાણે કે પર્યાય જણાતી જ નથી, અને હું તો એકમાત્ર અપરિણામી છું. પરંતુ તે જ સમયે જે ભાવસૃત જ્ઞાન પ્રગટ થાય છે સાધક જીવને, અથવા તો સમ્યક જ્ઞાન, તેના સ્વપ્રકાશનમાં તો શુદ્ધ નયનો વિષય અર્થાત જે શ્રદ્ધાનો વિષય છે એ જ મુખ્ય રહે છે. મુખ્યતાની ગૌણતા ક્યારેય થતી નથી, પરંતુ પર્યાય એટલી બધી પારદર્શક સ્ફટિક જેવી થઈ ગઈ છે, બિલકુલ નિર્મળતા, રાગથી નિરપેક્ષ, કોઈ પણ પ્રકારનો રાગ એને સ્પર્શતો નથી. અબુદ્ધિપૂર્વકનો રાગ હોવા છતાં પણ એ પર્યાયની સ્વચ્છતામાં બાધા નથી કરતો, અને તે જ સમયે તેને પર પ્રકાશનમાં પોતાનું ઉત્પાદવય ધ્રુવયુક્તમ સત અતિન્દ્રિય આનંદ અને અનંત ગુણાત્મક અનંત ધર્માત્મક એવું પરિણામી આત્મા એને જણાઈ જાય છે. તેથી ધ્યેયપૂર્વક જ્ઞેય પ્રગટ થાય છે. ધ્યેયનો અને જ્ઞેયનો સમય એક છે. અપરિણામી વત્તા પરિણામ ઇઝ ઇક્વલ ટુ પરિણામી, તો અપરિણામી બી ત્યારે છે, પરિણામ પણ ત્યારે છે અને પરિણામી આત્મા પણ ત્યારે છે. પરંતુ નિર્વિકલ દશા હોવાથી આ ત્રણ નામથી ભેદ છે, વ્યવહારથી ભેદ છે, પરંતુ સ્વાનુભૂતિના સમયે તેમાં કોઈ પણ પ્રકારના ભેદ હોતા નથી. જીવને આવા સદ્ભુત વ્યવહારથી ભેદો કરીને સમજાવે છે અને જે ભવ્ય શ્રોતા હોય છે તે ગુરુના ભેદના વચનો સાંભળીને પણ અભેદમાં પરિણમી જાય છે. કારણ કે અભેદનો અનુભવ હોય છે, અભેદને વાચા નથી હોતી. અભેદ વાચ્ય તો છે, વાચ્ય એટલે પ્રાપ્ત કરવા યોગ્ય વસ્તુ, પરંતુ એ વાચા રહિત છે. એને સમજાવવા માટે કોઈ નય કે નિક્ષેપ કે વ્યવહાર કોઈની બી જરૂરત નથી પડતી. અને જે વ્યવહારથી સમજાવવામાં આવે છે એ પોતાના નિશ્ચય સ્વભાવની પ્રાપ્તિ કરી લે છે. આ પ્રમાણે સ્વાનુભૂતિ દર્શનમાં સ્વાનુભવ વખતે કેવું જ્ઞેય પ્રગટે છે તો એક જે ધ્યેય સ્વરૂપ છે એ જ્ઞેય પણ છે. અને અહીં નવા જ્ઞેયની જે રચના થાય છે જેને શુદ્ધોપયોગ પરિણત આત્મા કહેવામાં આવે છે. સર્વ આગમનું, પરમાગમોનું અને 12 અંગ અને 14 પૂર્વનું આટલો જ સાર છે કે તું પોતે પોતાના સ્વભાવને જાણ. અને પોતાનો સ્વભાવ બે પ્રકારે છે, એક દ્રવ્ય સ્વભાવ અપરિણામી અને એક પર્યાય સ્વભાવ પરિણામી. અને પર્યાય સ્વભાવમાં માત્ર ઉપયોગો લક્ષણ લેવાનું, બાકી જે વિકાર આદિ જે છે એને સમયસાર આદિ દ્રવ્ય દ્રષ્ટિના શાસ્ત્રોમાં એને આત્માની પર્યાયો નથી કીધી. કારણ કે એ બધી કર્મના પરિણામો છે, કર્મના ભાવો છે. આ રીતે પુરુષાર્થ સ્વભાવ તરફનો કરે તેથી પુરુષાર્થની સાથે તો ક્રમબદ્ધ જોડાયેલું જ છે. સ્વભાવની પ્રાપ્તિ થાય તેમાં પુરુષાર્થ તો સાથે જોડાયેલો હોય, કારણ કે પુરુષાર્થ વગરનું એકલું જે ક્રમબદ્ધ છે એ તો ગોમટ સારના નિયતવાદ જેવું છે. અન્ય ધર્મના લોકો બી જેવું થવાનું હશે થશે એમ કહીને પોતે પ્રમાદ કરે છે, અથવા તો ધાર્યું ન થાય ત્યારે ક્રમબદ્ધને આગળ લાવે છે, તો તેવો ક્રમબદ્ધ નથી. અહીં તો દ્રવ્ય પર દ્રષ્ટિ થાય, કર્તા બુદ્ધિ છૂટી જાય અને જીવ તો જ્ઞાતા થઈ જાય છે. અને પછી જે પર્યાય જેવી રીતે પરિણમવાની હોય તેવી રીતે પરિણમે છે અને તેમાં દ્રવ્ય દ્રષ્ટિનો પુરુષાર્થ તેની સાથે જ હોય છે. કારણ કે વીર્ય ગુણની પર્યાય પણ અનાદિ અનંત ઉત્પાદ 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 થાય છે અને વીર્ય સ્વરૂપની રચના કરે છે. તેથી સમય સમયે જ્ઞાયકની રચના થાય છે. પ્રત્યેક નવો ઉત્પાદ અને નવો જ્ઞાયક, નવો ઉત્પાદ અને નવો જ્ઞાયક. તેથી જ્યારે પણ અંદરમાં દ્રષ્ટિ કરે તો એને જ્ઞાયકના દર્શન જરૂર થાય છે. અને આ જ્ઞાયકના દર્શન થતા એ ધ્યેય સ્વરૂપ અપરિણામી જ્ઞાયક પરિણામી જ્ઞાયક કહેવાય છે. કારણ કે જ્ઞાત તે તો તેજ છે. આ રીતે દ્રવ્ય દ્રષ્ટિ કરી કર્તા બુદ્ધિ છોડાવે છે અને પુરુષાર્થ અને સ્વભાવ તે બંને આત્માના જ ગુણો હોવાથી સ્વભાવ એ બી આત્માનો ગુણ છે. મુખ્ય અપેક્ષા એ જ્ઞાતા સ્વભાવ કે જે સ્થિરતા કરે છે તો એને ચારિત્ર ગુણની પર્યાર કહેવાય. ખરેખર તો પહેલેથી જ મોક્ષની મોક્ષ માર્ગની શરૂઆતથી મોક્ષની પૂર્ણતા સુધી સંપૂર્ણ કાર્ય જ્ઞાનની પર્યાય કરે છે અને શ્રદ્ધા પલટતા એ પોતે પણ પલટે છે. તેથી આ જ્ઞાનની પર્યાયનો સ્વભાવ કેવો છે અને જ્ઞાનની પર્યાયમાં દ્રવ્ય સ્વભાવ કેવો દેખાય છે એટલે કે અપરિણામી સ્વભાવ કેવો દેખાય છે અને સ્વાનુભૂતિ વખતે પરિણામી સ્વભાવ કેવો દેખાય છે, આટલું માત્ર જાણવાથી જીવને પોતા પર વિશ્વાસ આવે છે. કર્મના ઉદયો પરથી દ્રષ્ટિ ખસી જાય છે, નિમિત્તો પરથી દ્રષ્ટિ ખસી જતા તેને પોતાના સ્વભાવ તરફ દ્રષ્ટિ થતા એને સ્વાનુભૂતિ પ્રગટ થાય છે. અને પર પદાર્થ તરફની કર્તા બુદ્ધિ છોડવી, જ્યાં સુધી પર પદાર્થ પર દ્રષ્ટિ રહેશે તો જે બેનશ્રીના પ્રત્યેક બોલમાં વૈરાગ્ય ગર્ભિત જ્ઞાન હોય છે અને એ બહુ જ સાચી વાત છે. આ કાળમાં ઇન્દ્રિયના જ્ઞાનના સાધનો બહુ વધી જવાથી જીવ પોતાના અતિન્દ્રિય જ્ઞાન તરફ સન્મુખ થતો નથી અને પોતાના સ્વભાવને જોવા માટે એની પાસે સમય બહુ ઓછો હોય છે. એટલા માટે ઇન્દ્રિયોથી વ્યાવૃત થવું એવું નાસ્તિ પ્રધાન કથન પણ અસ્થિમાં લઈ જાય છે. અને પોતાના સ્વભાવને જોવો તો રાગ દ્વેષની ઉત્પત્તિ ન થાય એ અસ્થિ પ્રધાન નાસ્તિ છે. સપ્તભંગીમાં સ્યાત અસ્થિ સ્યાત નાસ્તિ, અને જે ત્રીજો બોલ છે સ્યાત અસ્થિ નાસ્તિ, એ એક જ સમયે છે. એટલે જ્ઞાનનું પ્રગટ થવું તો કશાય ઉત્પન્ન ન થાય એનું નામ વૈરાગ્ય છે, અને કશાય ઉત્પન્ન ન થવું એ વૈરાગ્ય ઉત્પન્ન થતા જ્ઞાન આત્મસન્મુખ થાય છે અને જ્ઞાન પ્રગટ થાય છે. સમ્યક દ્રષ્ટિને જ્ઞાન વૈરાગ્ય શક્તિ એક સાથે હોય છે, અને પ્રત્યેક જીવને એ દ્રષ્ટિ જ્યારે પ્રગટ થશે, અસ્થિ નાસ્તિ પ્રધાન પોતે જ્ઞાન વૈરાગ્ય રૂપે પરિણમશે, ત્યારે જરૂર એને આત્મ અનુભવ થશે. એવું અહીંયા પૂજ્ય ગુરુદેવ શ્રી આ કાળમાં અનેક જુદી જુદી અપેક્ષાએ આપણને સમજાવ્યું છે.
એક સવાલ છે, કઈ
પૂછવાનું?
હમણાં આપે સમજાવ્યું કે જ્ઞાનની પર્યાયમાં આપણને અપરિણામી દ્રવ્ય સ્વભાવ જણાય છે, અને સમ્યક દર્શન થતા પરિણામી સ્વભાવ દેખાય છે.
જી, અપરિણામી એટલે ધ્રુવ સ્વભાવ, જિજ્ઞાયક ભાવ છે, અને અનુભવ થાય ત્યારે આખો આત્મા જણાય, પર્યાય પણ જણાય, ધ્રુવ સ્વભાવ બી જણાય, અતિન્દ્રિય આનંદ જણાય, એને નિર્વિકલ્પ પ્રમાણ કહેવામાં આવે છે. અને જે ધ્રુવ સ્વભાવ છે એ શુદ્ધ નયનો વિષય છે, એ નયનો વિષય છે.
બરાબર.
એટલે અનુભવના સમયે ઉત્પાદ ધ્રવ્ય વાળો આત્મા અનુભવમાં આવે છે, કારણ કે આનંદનું વેદન થાય છે ને, આનંદ પર્યાયમાં હોય છે, દ્રવ્યને બી જાણે અને પર્યાયને બી જાણે એ પ્રમાણ કહેવાય. તો અનુભવના સમયે પ્રમાણ જ્ઞાન હોય છે, જેમાં અપરિણામી બી જણાય અને પરિણામ પણ જણાય અને પરિણામી પણ જણાય, ત્રણેય વસ્તુ જણાય છે, પરંતુ કોઈ ભેદ નથી, અંદરમાં કોઈ વિકલ્પ નથી, નિર્વિકલ્પતાથી જણાય છે.
બહુ સરસ.
હા, એક પદ સંભળાવી દઉં, સમય કેટલો છે? પાંચ મિનિટ.
હા હા, સંભળાવી દો. હા, પાંચ મિનિટ છે હજુ આપણે.
હા, નિયોગ્ય પરિણામન હોતા દેખા જાતા હે, ઓ નિયોગ્ય પરિણામન હોતા દેખા જાતા હે, ના હોને યોગ્ય કભી ભી કહી નહીં હોતા હે. દ્રવ્ય દ્રષ્ટિ કા દાન દિયા, પૂજ્ય ગુરુદેવ માટે છે. દ્રવ્ય દ્રષ્ટિ કા દાન દિયા, મેં સુખી રહું વરદાન દિયા, ઓ સચ્ચે અનુપમ દાનવીર, મેને ભાવ આપકા સફલ કિયા, સાગર કે અમાપ જલ કો ક્યા અંજલિ સે નાપા જાતા હે, ગુરુવર કી અપાર મહિમા કો ક્યા શબ્દો સે ગાયા જાતા હે. હે અલભ્ય દર્શન આજ ગુરુ, ફિર ભી નિત દર્શન દેતે હો, અંતઃ જ્ઞાયક ગુરુ કી મહિમા મેં મગ્ન સદા કર દેતે હો. મમ હૃદય રૂપ સિંહાસન પર તુમ અનંત કાલ જયવંત રહો, જયવંત રહો, જયવંત રહો, મેરે ગુરુવર જયવંત રહો જયવંત રહો જયવંત રહો મેરે કાન ગુરુ જયવંત રહો જય જિનેન્દ્ર
બહુ સરસ વાસંતીબેન નેક્સ્ટ વીક આપણે પ્રવચન સાર તમે કરાવશો